પ્રવચન નંબર 235 તારીખ 27/1/1969 સમયસાર ગાથા 92 તથા પ્રશ્નોત્તરી
શ્રી સમયસારી પરમાનુ શાસ્ત્ર છે એનો કર્તા કર્મધિકાર ગાથા 92 છે. આત્મા સ્વભાવથી રાગાદી પરિણામો અકર્તા હોવા છતાં અનાદિકાળથી પોતાના જ્ઞાતા સ્વભાવને ભૂલી રાગને જાણતા રાગને પોતાનો માને છે એટલે એની સાથે કરતા કરતી પ્રવૃત્તિ અનાદિકાળ થઈ છે. એ રાગને જાણવાનું બંધ કરે અને જ્યારે જ્ઞાનમય પોતાના આત્માને પોતે અંદર જઈને જાણે ત્યારે એને જ્ઞાન પ્રગટ થાય છે. ત્યારે રાગની સાથે અનાદિની કરતા કરવાની પ્રવૃત્તિ બંધ થઈ અને રાગી તો ઉદગલ છે, હું તો જ્ઞાનમય છું, હવે ભેદ જ્ઞાન થઈ ગયા છે. ભેદ જ્ઞાનના બે પ્રકાર શાસ્ત્રમાં આવ્યા છે. એક તો આશ્રવ એટલે પુનને પાપના પરિણામ ઉત્પન્ન થઈ ગયા પછી એ આશ્રવના મિથ્યા આદિ રાગદ્વેષમોહના પરિણામ ઉત્પન્ન થઈ ગયા પછી એનાથી આત્મા જુદો છે એવું એક ભેદના પ્રકાર છે કે જે કર્તા કર્મધિકારની 72 ગાથામાં ફરમાયું છે કે આત્માને આશ્રવ એ જુદી ચીજ છે. જ્ઞાનમય આત્મા અને જળ એવો રાગ કુંપાકના ભાવે જળ છે એ આત્માથી જુદા ભાવો છે. કુંપાકના પરિણામમાં ચેતના નથી, જ્ઞાન નથી, જ્ઞાનથી શૂન્ય છે. કુંપાકના પરિણામમાં જાણવાની શક્તિ નથી તેથી તે જળ અને અચેતન કહ્યું. એનાથી જુદો આત્મા છે એવ લક્ષ્માવીને તું આત્માનો અનુભવ કર તો રાગની સાથે એક તો બધી તૂટી જશે અને અનુભવ થશે. સંદેહ કૃષ્ણના ચારિત્ર મોક્ષનો માર્ગ પ્રગટ થશે. મોક્ષનો માર્ગ કહો કે સુખનો માર્ગ કહો એકી વાત છે. એ જન્મની તો ભેદજ્ઞાન આત્માને આશ્રવ વચ્ચેનું આવે છે શાસ્ત્રમાં. હવે અહીંયા જે 92 ગાથા ચાલે છે એમાં એમ ફરમાવે છે કે એ આશ્રવ ઉત્પન્ન કેમ થાય છે, ઉત્પન્ન થયા પછી ભેદજ્ઞાન કરવું, એના કરતાં એની ઉત્પત્તિનું કારણ તો શોધી લે. જો તને કારણની ખબર પડી જશે કે આ જ્ઞાનનું અજ્ઞાન કેમ થઈ ગયું તો અજ્ઞાન ઉત્પન્ન જ નહીં થાય. અજ્ઞાન ઉત્પન્ન થયા પછી ભેદજ્ઞાન કરવું એના કરતાં અજ્ઞાનની ઉત્પત્તિ જ ન થાય અને સીધી જ્ઞાનની ઉત્પત્તિ થાય. આશ્રવની ઉત્પત્તિ થયા પછી સંવત પ્રયોગ કરવો એના કરતાં આશ્રવ પ્રગટ જ ન થાય અને સંવત શુદ્ધાત્માનો અનુભવ થઈ જાય એ પ્રકારની લાઈન આમાં બતાવે. એટલે અજ્ઞાનની ઉત્પત્તિનું મૂળ કારણ શું છે, રાગની ઉત્પત્તિનું મૂળ કારણ શું છે, કે રાગને ઉત્પન્ન કરનાર ભગવાન આત્મા તો નથી, આત્માના આશ્રય તો રાગ થાય નહીં. તો રાગાદિ ભાવ વિભાવ છે એ પરના લક્ષે પરના સંબંધમાં થાય. દેહ મારો, રાગ મારો, કુટુંબ મારો, મોટર મારી, બંગલા મારા, એમ પરદ્રવ્ય અને પરભાવમાં મમતા કરવી એનું નામ અજ્ઞાન છે. છે પરદ્રવ્ય અને માને છે મારું તો એ તો અજ્ઞાન થઈ ગયું. હવે જયારે પરદ્રવ્ય પરરૂપે જણાય છે ત્યારે મમતાની ભાવ જ ઉત્પન્ન થતો નથી. પરદ્રવ્ય પરરૂપે છે મારા પણ નથી તો મમત્વ ભાવ ઉત્પન્ન થાય અને નિર્મમત્વ ધર્મના પરિણામ વિતરાગ ભાવ પ્રગટ થાય. તો અહીંયા એક અંદરની એવી વાત કરે છે કે અજ્ઞાનની ઉત્પત્તિ થાય તો એ કરતા ભાષે એને અજ્ઞાન દશામાં કે હું રાગને કરું. હવે એનો એક પ્રકાર કરે છે કે દ્રષ્ટાંત કાપે છે કે જેવી રીતે ઠંડી અને ઊંડી અવસ્થા છે એ બધા ઉદગલના પરિણામ છે અને એને જાણનારું જે જ્ઞાન છે એ આત્માથી અભિન્ન છે. ટાઢી ઊની અવસ્થાને જાણે જ્ઞાન, પણ હું ટાઢો થઈ ગયો ને હું ઊનો થઈ ગયો એમ ભાષે નહીં. એમ જો કોઈને ભાષે તો એ અજ્ઞાન કહેવાય. પરભાવને પોતાના માને ઠંડી ઉષ્ણ અવસ્થા પૂતગલની છે, નિયમથી પૂતગલની છે, નિશ્ચયથી ખરેખર પૂતગલના પરિણામ છે, અને છતાં માને કે એ પરિણામ મારા છે તો અજ્ઞાન કહેવાય. એમ અંદરમાં એક દ્રવ્ય કર્મનો ઉદય આવે છે અને એમાં રાગદેશ સુખ દુઃખના પરિણામ હોય છે. જેમ ટાઢીઓની અવસ્થા દો કર્મની, એમ કર્મની અવસ્થા એનો અનુભાગ રસ છે એમાં. એ વાત કરતા એમ કહે છે કે કેવી રીતે તે પ્રકારનો અનુભવ કરાવવામાં સમર્થ એવી રાગદેશ સુખ દુઃખાદી રૂપ ઉદગલ પરિણામની અવસ્થા, ઉદગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય હંમેશા ત્રણે કાળે અત્યંત ભિન્ન છે અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ એમ, તેના નિમિત્તે થતો તે પ્રકારનો નૈમિત્તિક ભાવ એમ ન લગતા, એમ ન લગતા જેવો આમો પદાર્થ છે એવું અહીં જ્ઞાન થાય છે. જેવો પદાર્થ છે સામે એવો અહીં ભાવ થતો નથી. જેવો સામે પદાર્થ છે રાગ દ્વેષ સુખ દુઃખે પરણવે છે એવો અહીં ભાવ થતો નથી, પણ જેવો ભાવ અહીંયા છે એવું અહીં જ્ઞાન થાય. રાગ હોય તો રાગ જણાય, દ્વેષ હોય તો દ્વેષ જણાય, દુઃખ હોય તો દુઃખ જણાય. એ દુઃખ અહીં આવતું નથી, દુઃખ અહીંયા છે ને જ્ઞાન અહીંયા છે. હવે એ જે દુઃખને જાણે છે જ્યારે જ્ઞાન, ત્યારે હું દુઃખી એવી કલ્પના કરીએ છે એટલે ભાવકર્મની ઉત્પત્તિ થાય છે. દ્રવ્ય કર્મના લક્ષ્યે ભાવકર્મની ઉત્પત્તિ થઈ જાય છે. પણ જો કોઈ ચેતી જાય કે આ તો પૂતગલના ભાવો છે, મારો સ્વભાવ નથી, તો એને મિથ્યાત્વનો દોષ લાગતો નથી, જ્ઞાની થઈ જાય છે. એ વાત કરે છે ઉદાહરણથી કે તે પ્રકારનો નિમિત્ત થતો તે પ્રકારનો અનુભવ આત્માથી, તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ એટલે જ્ઞાન જાણપણું આત્માથી અભિન્નપણાને લીધે, કેમ કે આ ઘડિયાળ છે તે ઘડિયાળનું અહીંયા જ્ઞાન થાય, પણ એ જ્ઞાન આત્માથી અભિન્ન છે. ઘડિયાળ ઘડિયાળમાં છે, જ્ઞાન જ્ઞાનમાં છે, તો બે ચીજ જુદી છે. એમ રાગદેશ સુખ રૂપે પરિણામી પરણમે છે એ પૂતગલ દ્રવ્ય કર્મ, એનાથી એનામાં છે રાગદેશ સુખ દુઃખ. અહીંયા થાય છે જ્ઞાન અનુભવ, તેના નિમિત્તે થતો અનુભવ એ આત્માથી અભિન્નપણાને લીધે પૂતગલથી, એટલે રાગદેશ સુખના પૂતગલના પરિણામથી અત્યંત સર્વથા અભિન્ન છે. અહીંયા સુધી તો વસ્તુની સ્થિતિ કઈ, અહીંયા સુધી જ્ઞાન કે અજ્ઞાન કાંઈ નહીં. અહીંયા જીવમાં જ્ઞાન થાય છે અને જળ કર્મમાં રાગદેશ થાય છે. આ તો વસ્તુની સ્થિતિ છે, આમાં કંઈ અજ્ઞાન થઈ જાય કે સમજ્ઞાન થાય કાંઈ નહીં. બે પદાર્થ જુદા જુદા છે, બેનું પરણમ જુદું જુદું. આ આત્મા જ્ઞાન રૂપે પરણે છે, ઉદગલ અનાદિનું રાગ રૂપે પરણે છે, એવી સ્થિતિ છે. હવે આવી સ્થિતિ હોવા છતાં રાગ મારામાં થાય છે એમ ક્યાંથી આવ્યું એનો ખુલાસો કરે છે. જ્યારે અજ્ઞાનને લીધે, અજ્ઞાન એટલે કે મારામાં જ્ઞાન થાય છે અને રાગ બીજે થાય છે એવું ન જાણતા, અનાદિકાળથી ભેદ જ્ઞાનનો અભાવ હોવાને કારણે, બે તત્વો ભિન્ન ભિન્ન હોવા છતાં એને એક માને છે એનું નામ અજ્ઞાન. એવું જ્યારે અજ્ઞાનને લીધે આત્મા તે રાગને સુખ દુઃખાદી નો અને તેના અનુભવનો, અજ્ઞાનને લીધે શું થયું, કે રાગ દ્વેષ સુખ દુઃખ ભૂતગલનો રસ છે અને અહીંયા એનો અનુભવ જ્ઞાન છે, એ આત્માનું છે. એટલે જ્ઞાન અને જ્ઞેય બે જુદા જુદા છે, છતાં અજ્ઞાનને લીધે પરસ્પર એટલે અરસપરસ વિશેષ જુદાઈ ન જાણતો હોય ત્યારે, જો જુદાઈ જાણે તો અજ્ઞાન થઈ જાય અને જુદાઈ ન જાણે તો અજ્ઞાન થઈ જાય. છે જુદા, સ્વભાવથી જુદા છે. જ્ઞાન ભિન્ન ને રાગ ભિન્ન, સ્વભાવથી બે પદાર્થ જ ભિન્ન છે. એક પદાર્થમાં રાગ થાય છે અને બીજા પદાર્થમાં જ્ઞાન થાય છે. જીવ નામના પદાર્થમાં જ્ઞાન થાય છે અને પૂતગલ નામના પદાર્થમાં રાગ થાય છે. બે સ્થિતિ જુદી જુદી છે, પણ અજ્ઞાનને લીધે તે રાગ ને સુખ દુઃખ આદિનો પૂતગલના પરિણામનો અને તેના અનુભવનો એટલે જીવના પરિણામનો, પૂતગલના પરિણામનો અને જીવના પરિણામનો પરસ્પર વિશેષ નામ જુદાય ન જાણતો હોય ત્યારે એક પોણાના અધ્યાસને લીધે અનાદિકાળથી જાણે રાગ આત્મામાં થાય ને દુઃખ આત્મામાં થાય, દુઃખને આત્મા ભોગવે, રાગને કરે અને દુઃખને ભોગવે એવું અનાદિકાળનું એકત્વ અભ્યાસ અધ્યાસ થઈ ગયો છે. આત્મા ને રાગ બે ભિન્ન ભિન્ન છે, છતાં એક મેક લાગે છે. પાણી મેલું થયું તો જાણે પાણી જ મેલું છે, જે માટી મેલી, માટીના સંગે પાણી પર્યાય મલિન થઈ તો ખરેખર તો એ મલિનતા માટીની છે. પાણીની તો સ્વચ્છતા છે પણ સ્વચ્છતાને ભૂલી ગયો અને પાણી મેલું દેખાણ, મેલી છે માટી, દેખાણું પાણી મેલું. થાય છે આત્મામાં જ્ઞાન અને પાસે છે કે મારામાં રાગ થાય છે. આ ભૂલ થઈ ગઈ. રાગથી આત્મા ત્રણેકાળ ભિન્ન છે. વાં હોય તો ભિન્ન છે અને કદાચિત અહીંયા થઈ જાય તો પણ આત્મા તો એનાથી ભિન્ન છે. વાં થાય તોય ભિન્ન છે અને કદાચિત એના લક્ષ્ય અહીંયા રાગ થઈ જાય તો પણ રાગથી આત્મા ભિન્ન છે. નિમિત્તથી ભિન્ન ને નૈમિત્તિકથી પણ ભિન્ન છે. નિમિત્તથી ભિન્ન છે તો કામ થઈ ગયું, પણ નૈમિત્તિક થઈ જાય તો પણ એનાથી આત્મા ભિન્ન છે. રાગથી દુઃખથી ભિન્ન છે, દુઃખને આત્મા એકમેક થતા નથી. એકમેક માને તો એકમેક થાય. પાણી અને માટી એ એક થઈ જતા હશે, પાણીને માટી એક ન થાય. પણ પાણી જે મેલી પર્યાય છે એ તો પાણી જયારે એકમેક થાય ને, પેલા તો આ પાણી ઇરાદાપૂર્વક માં કહ્યું,
ભૂલાવવા પડે,
ભૂલાવવામાં નાખવા માટે માટી તો ભિન્ન છે. એ તો ગમે ને પૂછો, માટી ભિન્ન ને પાણી ભિન્ન. એટલે પેલા બે વાત કરી કે નિમિત્તથી તો ભિન્ન છે પણ નૈમિત્તિક રાગથી પણ આત્મા ભિન્ન છે. સ્વભાવ જ એવો ભિન્ન રહેવાનો છે. ભિન્ન રહે જ છે, એનાથી અનંત એકમેક થતું જ નથી. એ તો ભ્રાંતિ થાય છે ને. એમ જેમ ઈ છે ભિન્ન, એ માટી તો ભિન્ન છે પણ માટીના સંબંધથી પાણીની પર્યાય જે મલિન થઈ એ તો પાણીથી અભિન્ન છે કે નહીં, અનન્ય કે નહીં, સર્વથા ભિન્ન. કેમ કે બે ના લક્ષણ જુદા છે. ઓલું મેલાપણું માટીની અરે મળતું છે અને સ્વચ્છતા પાણીની અરે મળતું છે. એટલે જેટલા ભાગમાં સ્વચ્છતા છે એ પાણીનો ભાગ છે અને જેટલા ભાગમાં મલિનતા છે એ માટીનો ભાગ છે, એ પાણી જ નથી. કેમ કે ફટકડી નાખતા જુદું પડી જાય છે. એટલે માટી તો જુદી છે પણ આ મેલી પર્યાય છે ને એ માટીની હતી એટલે જુદી પડી જાય છે. અને જુદી પડ્યા પછી પાણી સ્વચ્છ થાય, સ્વચ્છ થયા પછી તું ફટકડી ગમે વિનાય તો એ સ્વચ્છતા જુદી પડશે, માની
નહીં
ઠીક કે સ્વભાવ છે એ જ્ઞાન આત્માથી જુદું નહીં પડે, વિજ્ઞાન કરતા રાગ જુદો પડી જાય. કેમ કે રાગ એની વસ્તુ નથી, જુદી વસ્તુ છે, આગંતુક છે, વિભાવ છે, ઉદગલનો સ્વભાવ છે અથવા પ્રકૃતિનો સ્વભાવ છે. આજે આવ્યું તો બહુ પ્રકૃતિનો સ્વભાવ મલિન છે, અજ્ઞાની કળશમાં આવ્યું 197 પ્રકૃતિનો સ્વભાવ. પ્રકૃતિમાં લીન નહીં, પ્રકૃતિના સ્વભાવમાં લીન છે. જેમ શરૂઆતમાં આવે છે ને, ઉદગલના પરમાણુમાં લીન છે, ઉદગલના પ્રદેશમાં સ્થિત છે અજ્ઞાની. ઉદગલના પ્રદેશમાં એ પ્રકૃતિનો સ્વભાવ એટલે ઉદગલનો પ્રદેશ. ત્યાં પણ એ પ્રદેશ કયો છે, પ્રકૃતિના સ્વભાવને પ્રદેશ કયો છે. એટલે રાગ પ્રદેશ એ ભિન્ન છે, એ નક્કી થાય છે. ઉદગલના પ્રદેશમાં સ્થિત છે અજ્ઞાની. ઉદગલના પ્રદેશમાં અહીંયા લખ્યું ઉદગલ પ્રકૃતિમાં સ્થિત થઈ ગયો છે લીન. ઉદગલની પ્રકૃતિમાં ઉદગલના સ્વભાવમાં ઉદગલની પ્રકૃતિનો સ્વભાવ. ઉદગલ એટલે પ્રકૃતિ. પ્રકૃતિનો જે સ્વભાવ, પ્રકૃતિ તો જળ છે અને આ જળાભાસ છે, જળ નથી, ચેતન તો નથી, પણ ચેતન જેવું લાગે છે. પ્રકૃતિનો જે સ્વભાવ છે એ પ્રકૃતિ જેવો જ હોય. પ્રકૃતિનો વિભાવ નથી લીધો, પ્રકૃતિનો સ્વભાવ. જેવી પ્રકૃતિ જળ, તો રાગ પણ
જળ.
એ સ્વભાવમાં લીન છે અજ્ઞાન. વા લીધું ઉદગલના પ્રદેશમાંથી જ છે. એ તો લખી લેશે પછી, કઈ વાત નથી. વર્ધવેળા નિમિત્તે ઉત્પન્ન મોરા દ્વેષિત ભાવો સાથે એકત્વગતપણે એક પણ માનીને વર્તે છે ત્યારે ઉદગલ કર્મના પ્રદેશોમાં સ્થિત હોવાથી યુગપદ પરને એકત્વપૂર્વક જાણતો તથા પરરૂપે એકત્વ પરિણમતો એવો તે પર સમય એમ પ્રતિચિત કરવામાં આવે છે. ઉદગલના પ્રદેશમાં સ્થિત છે એટલે કે પ્રકૃતિના સ્વભાવમાં સ્થિત છે. જીવના સ્વભાવમાં અજ્ઞાની રહેતો નથી, રાગને પોતાનું માણીને એમાં એકાકાર થઈ ગયા લીન. પ્રકૃતિના સ્વભાવ એમ કહું છું કે રાગનો પ્રદેશ અને જીવના પ્રદેશ ભિન્ન છે, એ આમાંથી નીકળે છે. એમ પ્રકૃતિનો સ્વભાવ કયો કે ઉદગલનો પ્રદેશ કયો, એક જ છે.
દ્રવ્યના પ્રદેશ અને પર્યાય પ્રદેશો એમાં ભિન્નતા કરી કે નહીં?
હા, ખરી છે. એને પ્રદેશ ભિન્ન છે, રાગના પ્રદેશ તો ભિન્ન છે.
આ તો
શુદ્ધ પર્યાય,
શુદ્ધ પર્યાય,
નિર્પર્યાય,
નિર્મળ
પર્યાય. એના પ્રદેશ અને દ્રવ્યના પ્રદેશ ભિન્ન છે. કેમ કે જો એક જ પ્રદેશ હોય, એક ક્ષેત્ર હોય, એક જ ક્ષેત્ર, માનો કે એક જ સત્તા, એક જ ક્ષેત્ર, પ્રદેશ એક હોય, એક પ્રદેશ એ બેસતો હોય, તો એકનો નાશ થતા બીજાનો નાશ થવો જોઈએ. તો નિર્મળ પર્યાયનો વ્યય થાય છે. પ્રદેશ એક હોય, એક ક્ષેત્રમાં બે ભાવ હોય, તો આ પર્યાયનો નાશ થતા દ્રવ્યનો નાશ થઈ જાય. એટલે પ્રદેશ ભિન્ન છે, એક વાત. બીજી વાત કે જ્યારે તમે તમારા આત્માની સન્મુખ થઈને આત્માનો અનુભવ કરશો કે જ્ઞાયક ભાવ કે હું, તો જ્ઞાયક ભાવમાં જ હમ આવશે, પર્યાયમાં હમ નહીં આવે. કેમ? કે પ્રદેશ ભિન્ન છે. એક જ સત્તા હોત, એક જ પ્રદેશ હોત તો દ્રવ્યનું અવલંબન લેતા નિર્મળ પર્યાયનું પણ અવલંબન આવી જાત, પણ આવતું નથી. માટે અનુભવથી પણ ભિન્ન છે. સહી બાત હૈ, ક્યું કે ઉત્પાદ ભેન ધ્રુવ છે, તો ધ્રુવનું અવલંબન લેતા ઉત્પાદ ભેનું પણ પર્યાયનું અવલંબન જો આવી જાય તો એક પ્રદેશ છે, બરાબર છે, તો દ્રષ્ટિનો વિષય થઈ જાય. દ્રષ્ટિનો વિષય નથી થતો, કેમ કે પ્રદેશ ભિન્ન છે. પર્યાયના પ્રદેશ અને દ્રવ્યના પ્રદેશ ભિન્ન છે,
એટલે પર્યાય પણ દ્રષ્ટિનો વિષય થતો નથી. જો પર્યાય
અને દ્રવ્ય એ પ્રદેશ હોય,
એને જાણતા દ્રવ્ય દ્રષ્ટિ.
હા, તો પણ તો એ તો છે નહીં, એવું તો છે નહીં. દ્રવ્યને જાણતા પર્યાય જણાતી નથી, અને પર્યાથી ચક્ષુ સર્વથા બંધ કર અને દ્રવ્યાથી જ નહીં ઉગા, એનો અર્થ એમ કે પ્રદેશ ભિન્ન છે.
તો આપણે જેમાં દ્રવ્યની વ્યાખ્યામાં આવે છે કે ગુણ પર્યાયનો ભિન્ન છે દ્રવ્ય.
હા, બરાબર છે,
બરાબર છે. એ કઈ રીતે?
એ બીજી રીત છે. એ ગુણ પર્યાયનો ભિન્ન જે દ્રવ્ય છે એ પદાર્થની સ્થિતિ છે. પદાર્થ હંમેશા એક જ પ્રદેશ, એક જ સત્તા હોય, એમાં પ્રદેશ ભિન્નતા નથી. બીજી વિવક્ષાથી કહીએ કે નિર્મળ પર્યાયના પ્રદેશ અને આત્મા પ્રદેશ એક જ છે. પદાર્થની સિદ્ધિ માટે ગુણ પર્યાય વ દ્રવ્યમ ઉત્પાદય દ્રવ્યુક્તમ સર, આખો પદાર્થ એ પ્રમાણ જ્ઞાનનો વિષય કહેવાય. તો પ્રમાણ જ્ઞાનનો વિષય પૂજ્ય નથી, દ્રષ્ટિનો વિષય નથી, એનો આશ્રય કરવાયો નથી. કેમ કે એ પ્રમાણ જ્ઞાનના વિષય જે પદાર્થ દ્રવ્ય પર્યાય જે એક પ્રદેશ છે, તો તમે એક જ પ્રદેશ દ્રવ્ય પર્યાય છે સર્વથા એમ માનો તો તમે ભેદજ્ઞાન કોની આરે કરશો? એ તો આત્મા છે. તો દ્રવ્ય તે હું ને પર્યાય તે હું નહીં, ઠીક. અને પર્યાયને પરદ્રવ્ય કેમ કહ્યું? પ્રદેશ ભેદ છે માટે. નિયમસારમાં સાત તત્વના સમૂહને પરદ્રવ્ય કહ્યું, નિર્મળ પર્યાયને પરદ્રવ્ય, એ પરદ્રવ્ય કહ્યું છે માટે પ્રદેશ ભેદ છે. એનો અભાવ થતા આત્માનો અભાવ થતો નથી, એનો આશ્રય કરતા પર્યાયનો આશ્રય આવતો નથી. અને પર્યાય એ છે અને દ્રવ્ય ઉપાધેય છે. જો એક જ પ્રદેશ હોય તો એક પ્રદેશ એ ઉપાધેય ન હોય. બેના પ્રદેશ ભિન્ન છે, પર્યાયના પ્રદેશ
બહુ બહુ સક્ષમ વિષય છે. આ બાબતે વેલજીભાઈ ત્યાં આવ્યા હતા લંડન, ત્યારે ભાઈએ પૂછ્યું તો ઘણી ચર્ચા થઈ.
ની ચર્ચાનો વિષય છે, અમને તો ઘણા પૂછે છે, ઘણા મોટા વિદ્વાનો પૂછે છે, સમજી ગયા. અને આમાં મૂંઝવણ પણ થાય છે. આમાં પ્રવચન સારમાં એમ લખ્યું છે કે પ્રદેશ ભિન્ન નથી, પ્રદેશ ભિન્ન નથી દ્રવ્યને પર્યાયના, એ પરથી જુદું પાડે છે અને પ્રમાણમાં લાવે છે. હવે જો પ્રમાણમાં તમે અટકી જશો તો તમે સામાન્ય સ્વભાવ ઉપર ક્યારે આવશો? તો એ તો ઉપાધેય થઈ ગયો આત્મા, પરિણામી, એ પરિણામી દ્રવ્ય છે.
પ્રદેશ ભિન્નમાં મારી જે સમજ થાય છે ને, એમાં કદાચ મારી ભૂલ રહી છે, કીધું જણાવજો કે જે રીતે નિગોળના જીવો છે તો એક શરીરની અંદર ગણતા અસંખ્ય જીવો એક ક્ષેત્રમાં ઉભા રહેલા
છે, એ બરાબર
છે. તો દરેકના એક એક જીવના પ્રદેશો ભિન્ન ભિન્ન છે,
હા બરાબર છે.
તો એ રૂપે દ્રવ્યના અને પર્યાયના પ્રદેશો એક ક્ષેત્રમાં ઉભા હોવા છતાં પણ પ્રદેશો ભિન્ન છે,
હા
એ બરાબર છે.
બરાબર છે, એક ક્ષેત્રે રહેવા છતાં પ્રત્યેક જીવ ભિન્ન છે, અને જીવનો દ્રવ્ય અને પ્રદેશ પર્યાયનો પ્રદેશ ભિન્ન છે અંદરમાં. એને એક ક્ષેત્રે હોવા છતાં, એક જીવ હોવા છતાં, એક જીવ દ્રવ્યપણે પણ છે અને એ જીવને પરિણામ પણ થાય છે હંમેશા નિરોધમાં, સમજી ગયા. એ પરિણામ થાય છે, એ પરિણામના પ્રદેશ અને દ્રવ્યના પ્રદેશ ભિન્ન છે. કેમ કે એ પરિણામનો નાશ થવા છતાં દ્રવ્યનો નાશ તો થતો નથી, ધ્રુવનો તો નાશ થતો નથી. તો નક્કી થાય છે કે પ્રદેશ ભિન્ન છે. દ્રવ્યનું અવલંબન લેતા પર્યાયનું અવલંબન આવતું નથી, માટે ભિન્ન છે. એક સત્તા હોય તો હે ઉપાધેય બની શકે નહીં. એમ
એને બે સત્તા જ નતા, એક ક્ષેત્ર
બે સત્તા છે, બે સત્તા છે. એક સત્તા હોવા છતાં કથનચિત એક સત્તા અને કથનચિત બે સત્તા, આ ખ્યાત વાત છે. કથનચિત એક સત્તા છે દ્રવ્ય પર્યાયની, એ પ્રવૃત્તિ સરખી છે, ઈશ્વરો માની છે. એક સત્તા
એ પ્રમાણ જ્ઞાન વિષય છે,
પ્રમાણ જ્ઞાન વિષય છે. હવે જયારે શુદ્ધ નહીં નો વિષય તમારે શોધવો હોય, એમાંથી પ્રમાણમાંથી પ્રમાણમાંથી શુદ્ધને વિષય છુપાયેલો છે, જયારે પર્યાય કે હું નહીં દ્રવ્ય તે હું, એમ તમારે અંદરમાં ભેદના કરવું પડશે. ત્યાં ભાઈને ત્યાં વાંચન ચાલે છે ધારબીમાં શુક્ર શનિવારે લંડન અને ત્યાં પાંચ ભાગ તો વાંચી લીધા, 11 ભાગમાંથી છઠ્ઠો ભાગ ચાલુ છે. ગુરુદેવના પ્રવચન રત્નાકર છે, રત્નાકર એ વાંચે છે, એ બહુ સારો ગુરુદેવના વ્યાખ્યાન જ વાંચવા જેવા, બહુ સારો આ અભ્યાસ કરવા જેવો છે. ભાઈ છે બાકી દુર્દાળીને
વાપરવા
કાંઈ કોઈ શરણ નથી, કોઈ શરણ નથી. આ બધું આઈ નો આઈ રહી જશું, પૈસો ટકો કુટુંબ આ કબીલા મોટર બગલા વાળી આ બધું આઈ રહી જાઓ. એક રજકણ હારે જતું નથી. આ લક્ષ્મી અભ્યા ગયા કઈ લઈ ગયા, આ જ્ઞાન લઈ ગયા. અરે
બધા જાય છે, શું લઈ જાય છે, કરોડો પતિ અર્જુપતિ
વયા જાય છે,
બધા વયા જાય. આજમાં
તો એકલો આવ્યો, એકલો કાં લઈ જાય જ્ઞાન, કાં લઈ જાય જ્ઞાન ને કાં લઈ જાય અજ્ઞાન, બસ બે માંથી એક લઈ જવાની છૂટ છે, બાકી સખત મનાય લઈ જવાનું મત થાય તો. એક કરોડપતિ માણસ છે, સમજી ગયા, રાજકોટના, એ મુંબઈમાં હતો તે મને પ્રશ્ન કર્યો, મને કે લાલુભાઈ અમે ક્યાં અટકીએ છીએ, આગળ વધાતું નથી. હજી ગુરુદેવના આટલા વખત સાંભળ્યા પછી પણ અમે આગળ વધી શકતા નથી. તો એને ભાવથી પૂછ્યું હતું, તો મને ભાવથી પૂછ્યો હોય તો મારે સત્ય વાત એને કેવી જોઈએ. મેં કહું સાચી વાત કહું તો કે એટલા માટે તો પૂછ્યું છે, સાચી વાત કહો, કંઈ બોલ્યો તો નીકળી જાય. મેં કહું તમને તીવ્ર લોભ છે પૈસા ઉપર, આમ કહ્યું વાત સાચી છે. સાચી વાત તો છે, એને આગળ શું કહ્યું ખબર છે, લોક તો એવો છે કે અહીંયા 5-25 કરોડ રૂપિયા ઉધાર લઈ લઉં ઉધાર, અને જો એનો ડ્રાફ્ટ કઢાવીને મને બેંકવાળા ભેગો લઈ જતો હોય તો ભલે કરે છોકરા ભરે, હું તો પૈસા લઈ લઉં અને ડ્રાફ્ટ કઢાવીને પરભાવમાં જાઉં લઈ જાઉં, પણ ડ્રાફ્ટ તો કોઈ કાઢી દેતું નથી. કેટલો લોભ, એમ લોભની માત્રા એને પોતાની કોર્ટે વાત કરી, મને ખબર હતી
એમાં તત્વ ક્યાં.
કોઈને સત્તાનો લોભ, કોઈને પૈસા, બધાને પૈસા લોભ ન હોય,
એવું ન હોય.
પૈસા ઘણા હોય પછી સત્તાનો લોભ, કોઈ કે મારે પ્રધાન થવું, કોઈ વડાપ્રધાન થવું, કોઈ કે સંસ્થાનો પ્રમુખ થવું, કોઈ કે સેક્રેટરી થવું, વગેરે વગેરે. સત્તાનો લોભ અને પૈસાનો લોભ છે એમાં. એક આવશે કથનચિત અનેક, કથનચિત એક કથનચિત અનેક. જો બેન એનો દ્રષ્ટાંત આપો એટલે તમને ખ્યાલ આવશે, દ્રષ્ટાંતથી આ વાત ખ્યાલ આવશે. આ જે વિષય છે ને, આ વિષય એ ઘેરો છે જરા અને સારો છે, સમજવા જેવો છે આ વિષય. આમાં બધા ગુંજાય છે, આખો આપણો સમાજ છે ને, આપણો અત્યારનો ગુરુદેવનો સમાજ 4 લાખ હું છું છે અત્યારે, એ આમાં મૂંઝાઈ જાય છે. પ્રવચન સારમાંથી એક સત્તા, સમયસાર નિયમસાર કે બે સત્તા, એટલે મૂંઝાય છે. હવે એનો શ્યાદવાદ વિના ઉકેલ આવે નહીં, શ્યાદવાદથી જ ઉકેલ આવે. હવે એના માટે હું દ્રષ્ટાંત આપું એટલે તમને તરત જ હમણાં બેસી જશે, કોઈ શાસ્ત્ર વાંચવાની જરૂર નથી, હમણાં બેસી જશે કે સોનું છે અને સોનાનો ઘાટ થાય છે. એક ઘાટ આવ્યો, હોરી પાંચ ઘાટ ભાંગી નાખે, બીજો ઘાટ, ત્રીજો ઘાટ, એમ ઘાટ થયા હજારો લાખો ઘાટ થાય કે નહીં. તો એક સત્તા છે, બે સત્તા નથી. સોનું અને સોનાના પરિણામ એક સત્તા છે, સોનું અને સોનાના પરિણામ એ સોનું જ છે, એ કઈ લોઢું નથી, ચાંદી નથી, એ સોનું જ છે. એક સત્તા છે, જોજો હવે, એક સત્તા સિદ્ધ કર્યા પછી બે સત્તા હું તમને સિદ્ધ કરી દઉં. હમણાં એક સત્તા હોવા છતાં બે સત્તા છે. બેનજીભાઈ દ્રષ્ટાંતે તો સમજાયું છે, સત્તા એક છે, હવે એની બે સત્તા કેમ છે? કેમ કે પર્યાયનો નાશ થવા છતાં સોનાનો નાશ થતો નથી, માટે બે સત્તા છે. કથન થી એક સત્તા અને કથન થી
બે સત્તા.
હવે બે સત્તામાં શું ફાયદો અને એક સત્તામાં શું ફાયદો? પાછો આપણે એમાં વિતરાગતા કાઢવું જોઈએ ને, લાભ કાઢવો જોઈએ. દ્રષ્ટાંત માંથી તો આપણે હિત કરવું જોઈએ ને આપણે. સંજ્ઞાનું બે, એક સત્તા અને બે સત્તા. પ્રમાણ થી એક સત્તા, નહીં થી બે સત્તા.
એટલે સોનું ને સોનાનો ગાંઠ ની પ્રમાણ થી એક સત્તા,
એક સત્તા. અને સોનું ભીન અને એની પર્યાય ભીન, કેમ કે પર્યાય નો નાશ થાય છે, ઘાટ નો નાશ થાય છે, બીજો ઘાટ થાય, પણ સોનું તો એ જોઈએ. સોનું કાયમ રહીએ, સોનું ધ્રુવ છે. અને આ જે ઘાટ થાય ઉત્પાદ ભાઈ, પર્યાય આવીને જાય, પર્યાય આવીને જાય, તો પણ એક સત્તા છે. પ્રમાણ થી એક સત્તા છે, પદાર્થની સિદ્ધિ કરો તો એક સત્તા છે. હવે આપણે એમાં જે ઘાટ ઉપર મોહ થઈ ગયો છે ને, ઘાટ ઉપર આ ઘાટ સારો ને આ ઘાટ ખરાબ, એ ઘાટ ઉપરનો મોહ કેમ જાય? કે ઘાટ તે સોનું જ નથી, કે નાશ થાય સોનું ન હોય ટકે તે સોનું, મારે તો સોનાની કિંમત આપવી છે, ઘાટની કિંમત નથી આપવી. જા તો જો એમાં ને એમાં ભેદ જ્ઞાન થયું, ઘાટ તે હું નહીં કેમ કે નાશ પાડ અને સોનું તે મારું. સોનું કાયમ રહે છે, ઘાટનો તો ઘાટની કિંમત બેનો ને છે, ઘાટની કિંમત સોની ને નથી. એમાં એક બનાવ બન્યો બેન, એવો કરશો બેન, એવો એક બનાવ બની ગયો. એક સોનાની દુકાને બે ત્રણ બહેનો ગયા હાર લેવા. હાર લેવા ગયા, હાર તો ઘણા હોય ત્યાં, એક હાર બતાવે, બીજો બતાવ્યો, ત્રીજો બતાવ્યો, ચોથો બતાવ્યો. હવે જે ચોખ્ખું સોનું હતું એનો ઘાટ નબળો, ચોખ્ખું સોનું હતું એનો ઘાટ નબળો, અને જે ભેળસેળ વાળું સોનું હતું એનો ઘાટ જોતો ચકિત થઈ ગયા. તો સોની પ્રમાણિક વિચારો. તો બેનો કે મને તો આ હાર જોઈએ છે. કે બેન એ હાર તમે લઈ જાઓ તો હું તો વેચવા માટે રાખ્યો, તમે લઈ જાઓ છો, પણ તમે મારા જાણીતા છો એટલે હું તમને ચેતાવું છું કે આ જે હાર છે સારો લાગે તમને, પણ એમાં ભેળસેળ ચાંદીનું વધારે છે. સમજી ગયા? એ 10 કેરેટ છે, 12 કેરેટ છે, અને આ છે 22 કેરેટ સોનું. આ આ હાર તમે લઈ જાઓ. તો કે ના ના, મારે તો આ હાર જોઈ છે. ભલે કે લઈ જાઓ, મને તો વાંધો નહીં. પછી એને બિલ બનાવ્યું, 20,000 રૂપિયાનું બિલ બનાવ્યું અને હાર આપ્યો કે જો બેન આ તમને જ્યારે પાછો આપવા આવો ત્યારે તમને હું પાછા સોનાના પૈસા આપી દઈશ ને તમારો હાર લઈ લઈશ. ભાવ ઈ જોઈ હશે તો ભાવની વધઘટને સમજી લેશું આપણે. ભલે કે પીછા મહિના થયા તો ઘાટ તો બદલાશે, એ ઘાટ ગેમો નહીં, અણગમો થઈ ગયો ઘાટ ઉપર. જેના ઉપર રાગ હતો એના ઉપર દેશ આવ્યો. શું કહ્યું? જે દીકરા ઉપર રાગ હતો એ દીકરો જયારે કાઢી મૂકે છે ત્યારે એના ઉપર દેશ આવે. લંડનમાં બધું મને જાય નથી, બધું એ તમે ઓછું કરે છે. થોડીક હવા તો આવી, હવા તો થોડીક આવી. એમ પછી ગયા 6 મહિના પછી સોની પાસે કે આ તમારો 20,000 બિલ અને મને તમે 20,000 રૂપિયા આપો અને આ સોનાનો હાર લઈ લ્યો. વજન કરી લ્યો, વજન એટલો એટલું છે, કંઈ ઘટાડો નથી. પણ જો આમાં જે ઘડાઈ બેઠી છે ને, એ 2,000 રૂપિયાની ઘડાઈ બેઠી છે. જો આમાં લખ્યું છે 18,000 ને 2,000, એ ઘડાઈના પૈસા હું કાપી લઈશ અને 18,000 આપીશ. ના, ઘડાઈના પૈસા અમને કાંઈ કાપના નહીં. જો તમે ઉભા છો વથોડો માલનું, અમને ઘાટની કાંઈ કિંમત અને ઘાટની કિંમત છે, અમને કિંમત છે સોનાની. એમ જગતના અજ્ઞાની જીવોને પર્યાયનો પ્રેમ છે, જ્ઞાનીને દ્રેય સ્વભાવનો પ્રેમ થઈ ગયો. એને પર્યાયની કાંઈ કિંમત, દેવની પર્યાય આવી જોઈએ તો, મનુષ્યની પર્યાય આવે જોઈએ, ચક્રવર્તીની પર્યાય આવે, તીર્થંકરની પર્યાય આવે તો પર્યાય દ્રષ્ટિ નથી એની, એની દ્રેય દ્રષ્ટિ થઈ ગઈ. હા, એટલે સોનાની એક સત્તા હોવા છતાં કથનચિત બે સત્તા. એમના કથનચિત કહેવાય કે આ દ્વારથી ચિત્ત થાય. કથનચિત એક સત્તા, કથનચિત પ્રમાણથી એક સત્તા, લખવું પ્રમાણથી એક સત્તા, નહીંથી બે સત્તા.
સપ્તભંગી એ પણ એમાં લાગુ પડે છે
ને? સપ્તભંગી, હા, સપ્તભંગી શાસ્ત્રથી શાસ્ત્ર એમાં લાગુ પડે. હવે એ જે અનેકાંત છે સપ્તભંગીનું, અસ્થિનાથી અનેકાંત, એ અસ્થિનાથ થી અનેકાંત મળવા જેવું છે. ઠેક લંડન થી તમે આવ્યા, જામનગર થી મને ફોન કર્યો તો કઈક તમે લઈને જાઓ એવી ભાવના મારી. પ્રશ્ન તમે પૂછો, સપ્તભંગીમાં મૂળ તો બે ભેદ છે, શ્યાત અસ્થિ શ્યાત નાસ્તિ, સ્વપણે છે ને પરપણે નથી. હવે અનેકાંતના પણ ત્રણ પ્રકાર છે. એ અનેકાંતના ત્રણ પ્રકારમાં બે અનેકાંત છે એ ભેદ જ્ઞાન પર છે, અને એક અનેકાંત એ પ્રમાણ જ્ઞાન વિશે થાય છે અનુભવ પછી. એટલે ત્રણ પ્રકાર પાડીને હું તમને સમજાવું કે એક તો દ્રવ્ય ગુણને પર્યાય ઉત્પાદે દ્રુપતમ સત, આખો પ્રમાણનો વિષય લેવો, એમાં પર પદાર્થની નાસ્તિ, એટલે તમારો આત્મા પરદ્રવ્યથી જુદો પડી ગયો અને તમારા દ્રવ્ય ગુણ પર્યાય જે સત્તામાં તમે આવી ગયા, તો સ્વપણે છે સ્વચતુષ્ટ દ્રવ્ય ક્ષેત્ર કાળ ને ભાવ, પણ તમારો આત્મા છે એમાં પર્યાય આવી ગઈ ભેગી, અને પરચતુષ્ટની નાસ્તિ અસ્થિ નાસ્તિ અનેકાંત, આત્મા સ્વપણે છે ને પરપણે નથી. તો એટલું ભેદ જ્ઞાન થયું તમને, પરમાં આત્મા બધી છૂટી ગઈ કે પર પદાર્થ કોઈ મારા નથી, પર પદાર્થ જુદા છે ને હું જુદો છું, મારો તો એક આત્મા દ્રવ્ય ગુણ અને પર્યાય તે પરિણામ થાય મારામાં એને કરું ને ભોગવું, પણ પર પદાર્થ કરું ને ભોગવું એ તો ગયું. એટલું ભેદ જ્ઞાન બે દ્રવ્ય વચ્ચેની ભિન્નતા બતાવે છે, એ ભેદ જ્ઞાન છે. હવે બીજા નંબરનું અસ્થિનાસ્તિ અને કાંત છે અંદરમાં, એ મૂળ પાયાની ચીજ છે કે હું નાયક છું અને પ્રમત અપ્રમત મારામાં નથી. એ અસ્થિનાસ્તિ અને કાંત, હું સામાન્ય સ્વભાવે છું ને વિશેષ સ્વભાવે નથી, નિત્ય છું ને અનિત્ય નથી, શુદ્ધ છું ને અશુદ્ધ નથી, એક છું ને અનેક નથી. અંદરનું અંદરનું દ્રવ્યપ્રિય વચ્ચે જો એક પ્રદેશ હોય તો ભેદ જ્ઞાન ન હોય, પ્રદેશ ભિન્ન છે માટે ભેદ જ્ઞાન છે. તો જ્ઞાયક છું અને બંધમોક્ષ મારામાં નથી, પર્યાય માત્રથી મારો આત્મા રહી છે. અંદરનું અસ્થિનાસ્તિ અનેકાંત બીજા નંબરનું. હવે જ્યાં બીજા નંબરના અસ્થિનાસ્તિ અનેકાંત તમે આવ્યા અને આત્માનો અનુભવ થયો, પર્યાય દ્રષ્ટિ છૂટી, દેહદ્રષ્ટિ થઈ, તો તમને અનુભવ થાય છે, આનંદનો અનુભવ આવે છે, જ્ઞાન પ્રગટ થાય છે, સમ્ય જ્ઞાન. એ સમ્ય જ્ઞાન આત્માના અનંત ધર્મને એક સમયમાં જાણીએ, એ સમ્યક એકાંતપૂર્વક અનેકાંતનું જ્ઞાન તમને થાય, પ્રમાણ જ્ઞાન. ત્યારે સમય સારે સાચું અને પ્રવચન સાર તમે ભણી ગયા, બે સત્તાએ તમે ભણ્યા ને એક સત્તાએ ભણ્યા, એ સાચું ભણ્યું. અસ્થિનાથી અનેકાંત અમૃત છે.
અચ્છા ફરીથી રજૂ કરો, છેલ્લું
છેલ્લું છેલ્લું, જયારે તમે દ્રવ્ય તે હું ને પર્યાય તે હું નહીં એમ પર્યાય પરથી લક્ષ છોડી અને સામાન્ય દ્રવ્ય નાયક ઉપર લખી લો તમારો, તો અનુભવ થાય કે ન થાય? એ અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું, ભાવશુદ્ધ જ્ઞાન પ્રગટ થયું. તો એ ભાવશુદ્ધ જ્ઞાનમાં એમાં તમે અહમ કહ્યું દ્રવ્યમાં, એ તો જાણવામાં આવે જ આવે જ નહીં, તો આવે જેમાં આમ થયું એ તો જાણવામાં આવ્યું દ્રવ્ય. હવે એ વખતે આનંદ પણ આવ્યો અને આનંદ મૂળની આનંદ પર્યાય પણ પ્રગટ થઈ, એને પણ જ્ઞાન જાણી લઈએ છે. દ્રવ્ય પર્યાય સ્વરૂપ આખી વસ્તુને જાણે, અનંત અનંત ધર્માત્મક આખો આત્મા જ્ઞાનમાં જ્ઞેય થાય, એને અનેકાંતનું જ્ઞાન થઈ ગયું. અનેકાંત એટલે અનેક ધર્મ, અંત એટલે ધર્મ, અનેક એટલે ઘણા. અનંત આત્મા ધર્મમાં દ્રવ્ય ગુણ પર્યાય નિત્ય અનિત્ય એક અને અનંત અનંત ધર્મો છે. એક સમયમાં જેટલું કેવળ જ્ઞાનમાં થાય એટલું તમારા જ્ઞાનમાં આવી જાય, એને જ્ઞેય કહેવાય. આખું જ્ઞેય ધ્યેયપૂર્વક જ્ઞેય થાય અનુભવના કાળ. અસ્થિનાથી અનેકાંતપૂર્વક અનેકાંતનું જ્ઞાન થઈ જાય. જામનગરમાં અમે હમણાં ગયા હતા ત્યારે આ વિષય લીધો, થોડા દી ગયા હતા ને અઠવાડિયું, કેટલા દી અઠવાડિયું ગયા હતા ત્યારે અનેકાંત વાત.
સમ્યક દર્શન જયારે થાય છે
હા,
એ કાળમાં જે અનુભવ થાય છે એટલે કે અનંત ગુણોની જે આપણે હમણાં જે વ્યાખ્યા કરી તે જણાય છે, અનંત ગુણોની પર્યાય જણાય છે, પણ એ ભેદરૂપે નથી જણાતી, અભેદ જણાય,
અભેદ જણાય,
અભેદ જણાય, અભેદ
દ્રવ્ય ને પર્યાય નું અનન્ય થઈને પણ જો ભેદ રૂપે જણાય તો નિર્વિકલ્પ અનુભવ નો અભેદ થઈને જણાય, પર્યાય થી દ્રવ્ય કથનચિત અભેદ એ ધ્યાન રાખ્યું, સર્વથા અભેદ નહીં, કથનચિત અભેદ બરાબર, અભેદ થઈને જણાય આ દ્રવ્ય ને પર્યાય એમ જાણવા જાય તો અટકી ગયો, એમ નથી એ બધું સવિકલ્પ દશામાં આવીને બીજાને સમજાવવું હોય ત્યારે લક્ષણ ભેદ થી આ દ્રવ્ય નું લક્ષણ આ પર્યાય લક્ષણ એમ બીજાને સમજવું, અનુભવ માત્ર એકાકાર એકાકાર, દ્રવ્ય ને પર્યાય નો ભેદ ન દેખાય, અભેદ માં ભેદ દેખાતો
અસ્થિ નાસ્તિ છે અને કાંતો બહુ સરસ મધ્ય ચડી જાય,
ભેદ જ્ઞાન નું ફળ અભેદ નો અનુભવ અને અભેદ નો અનુભવ થતા અનંત ધર્મ એક સમયમાં જણાઈ જાય, અભેદ પણ જણાય આ શ્રદ્ધાની પ્રિયા આધ્યાત્મિક પ્રિયા જ્ઞાન એમ ના જણાય, હવે એનો દાખલો આપું તમને કે ઉનાળાનો ટાઈમ હોય અને દૂધિયું બનાવે છે આપણા દેશમાં એમ, એમાં સાકર હોય, બદામ હોય, એલચી હોય, કેસર હોય, બધું ઘણું હોય, સમજી કે 100 ચીજ નાખેલી હોય,
મસાલો બધું
મસાલો, હવે એ મસાલો જયારે માણસ પીએ છે ઘૂંટલો ભરે છે ત્યારે અભેદ પણ અનુભવ થાય છે,
દુધિયાનો સ્વાદ છે,
દુધિયાનો સ્વાદ જે છે એ સાકરનો સ્વાદ નથી હતો, એલા આ દુધિયું કેવું લાગ્યું કે મીઠું, દુધિયું કેવું લાગ્યું કે કેસરની સુગંધ વાળો, તો દુધિયું પીધું નથી,
એમાં હું નહીં પૂછે એમ પૂછે તો કે હમણાં પૂછમાં
હમણાં પૂછમાં આમ કે હમણાં મને પીવા દે, એટલે આ દુધિયું છે આત્મનો અનુભવ છે એ દુધિયું છે, એ રસ આવે છે અંદરમાં ચેતનનો, તે અનંત ગુણોનો રસ એમાં ભેગો આવે છે,
આ દુધિયાની વસ્તુમાં શાંતિભાઈ બહુ જ માર્મિક રીતે બહુ સરસ રીતે સમજ્યું,
બરાબર દુધિયાનો દાખલો સારો
બહુ સરસ,
શાંતિભાઈ ત્યાં ગુરુદેવ પાસે ઘણા વખત થી રહીએ છીએ અને તક અને તમને એક વર્ષ સુધી ત્યાં આવ્યા,
અમને તો ખરેખર અમારા માટે તો
લાભનું કામ, જેની શૈલી શિક્ષકની સમજાવવાની છે એ કલકત્તા હતા ને ત્યારે પણ એકબીજાને સમજાવે,
બીજું કઈ પૂછ્યું થઈ ગયું છું ચલો આગળ ચાલો
બસ થઈ ગયો પ્રશ્ન, અજ્ઞાનને લીધે આત્મા તે રાત્રે સુતું ખાતીનો અને તેના અનુભવનો એટલે જ્ઞાનની પર્યાયનો પરસ્પર અરસપરસ વિશેષ જુદા ન જાણતો હોય ત્યારે એક પણાના અધ્યાસથી અભ્યાસ થઈ ગયો છે, એક મેઘ છે બસ, પાણી મેલું જ છે, પાણી ઊંનું જ છે, ઉષ્ણતા અને શીતળતા અને ભેળસેળ કરીને પાણીનો અનુભવ કરે છે, ઉષ્ણતા જુદી શીતળતા જુદી એમ ખબર નથી, ત્યારે એક પણાના અભ્યાસ લીધે શીત ઉષ્ણની માફક જેમના રૂપે આત્મા વડે પરિણમો અશક્ય છે, અશક્ય કહ્યું રાજીવની અવસ્થા રૂપે જો આત્મા પરણમે તો આત્મા જળ થઈ જાય, ટાઢીઓની અવસ્થા તો ભૂતગલની છે, ટાઢીઓની અવસ્થા તો ભૂતગલની છે, એ રૂપે પરણવું અશક્ય છે એમ એમ અશક્ય છે એવા રાગ દ્વેષ સુખ દુઃખાદી રૂપે અજ્ઞાન આત્મા વડે પરિણમતો થકો અર્થાત પરિણમો હોવાનું માનતો થતો, એ પરિણમતો તો નથી એ રૂપે થતો તો નથી પણ જાણે હું એ રૂપે થઈ ગયો એમ ઈ માને છે, જ્ઞાનનું અજ્ઞાન પ્રગટ કરતો જ્ઞાનનું અજ્ઞાન કરી નાખ્યું, જાણે હું રાગરૂપે પરિણમો, રાગરૂપે પરિણમ બીજાનું છે અને માને છે પોતાનું પરિણમ, ટાઢીઉની અવસ્થા પૂતગલ પ્રમે છે અને માને છે કે ટાઢીઉની અવસ્થા રૂપે હું થઈ ગયો, મને ટાઢું લાગ્યું. ટાઢું લાગ્યું કે ટાઢું જાણ્યું? હા, જાણે છે. ટાઢો ક્યાં થાય છે આત્મા? રૂપી પદાર્થ પૂતગલ હોય ટાઢો ઊંડો થાય, અરૂપી પદાર્થ ટાઢો ઊંડો થાય કોઈથી તો જ્ઞાનમય છે. જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરતો, જાણે હું રાગ રૂપે પરણી ગયો છે અશક્ય. ભૂતગલના પરિણામ રૂપે પરણવું અશક્ય હોવા છતાં હું એ રૂપે થઈ ગયો એમ માને છે. હું મનુષ્ય થઈ ગયો. તું ક્યાં મનુષ્ય થયો? તું તો આત્મા છો. હું ઈસ્ત્રી થઈ ગયો, હું પુરુષ થઈ ગયો. આત્મા ઈસ્ત્રી થતો ને પુરુષ એ થતો નથી. માને છે, કલ્પના કરીએ માન્યતા. જ્ઞાનનું અજ્ઞાન તો પ્રગટ કરતો, પોતે અજ્ઞાનમય થયો થકો, પોતે અજ્ઞાનમય થયો થકો. રાગને એ પોતાનું માને, જે રાગ વિનાત્માથી, છતાં હું રાગી થઈ ગયો, હું દેશી થઈ ગયો એમ માને છે. તો મિથ્યા તો થઈ ગયો અજ્ઞાન એનું. પોતે અજ્ઞાનમય થયો થકો, આ હું રાગી છું, અર્થાત આ હું રાગ કરું છું. રાગ કરે છે બીજો ને માને છે બીજો. રાગનો કરનાર બીજો છે, એને જાણનાર બીજો છે, એને કરનાર બીજો છે ને અકર્તા બીજો છે. કરતા બીજો ને અકર્તા બીજો. કરે છે કોક ને માથે ઓઢીએ કે હું કરું છું. કોકના કરિયામાં વચમાં પડીને એને ખૂન થઈ જાય, વચમાં પડે ને ખૂન, એને મારી નાખે. બસ, હું જાણનાર છું ને ભૂતગલ કરનાર છે, બે સ્થિતિ જુદી છે. કરનાર જુદો અને જાણનાર જુદો. રાગનો કરનાર જુદો અને જાણનાર કરનારથી જુદો. જાણનાર જાણનાર તે કરનાર નથી અને કરનાર છે તે જાણનાર નથી. હા, હા, હું રાગી છું અર્થાત હું રાગ કરું છું ઇત્યાદિ વિધિથી રાગાદિ કર્મનો કરતા પ્રતિભાસે છે. જાણે હું રાગને કરું છું એમ એને ભાસે છે, એનો પ્રતિભાસ ખોટો છે. હા હા, ઉપાદાનપણે પણ કરતો નથી ને નિમિત્તપણે પણ કરતો નથી. ઉપાદાન કરે પર્યાય, પર્યાયને કરે છે અને નિમિત્તપણે કર્મ કરે છે. અને અભેથી જોવામાં આવે તો એ પૂતગલના જ પરિણામ છે, એટલે કરતા કર્મ એમાં છે. બસ એમ ત્રણ વાત કરી, ક્ષણિક ઉપાદાનથી, નિમિત્તથી અને અભેદથી બધી વાત કરવી સમાજમાં, જેમ છે તેમ. ભાવાર્થ, રાગ દ્વેષ દુઃખાદિ અવસ્થા ઉદગલ કર્મના ઉદયનો સ્વાદ છે, એની સત્તામાં છે. તેથી તે શીતુષ્ણપણાની માફક ઉદગલ કર્મથી અભિન્ન છે અને આત્માથી અત્યંત સર્વથા અભિન્ન છે. અજ્ઞાનને લીધે, બેની જુદાઈ નથી જાણતો એને અજ્ઞાનને લીધે, આત્માને તેનું ભેદ જ્ઞાન નહીં હોવાથી, ભેદ જ્ઞાનને જુદાઈ નહીં ભાસવાથી તે એમ જાણે છે કે આ સ્વાદ મારો છે. સ્વાદ છે પૂતગલનો, ખાટો મીઠો સ્વાદ છે પૂતગલનો, અને માને કે આ સ્વાદ મારો છે એ ભૂલ છે. એમ આ સ્વાદ મારો જ છે એમ એને ભાસે છે, કારણ કે જ્ઞાનની સ્વચ્છતાને લીધે, જ્ઞાન સ્વચ્છ છે, લીધે રાગને સુખાદિનો સ્વાદ શીતળ સુપણાની માફક જ્ઞાનમાં પ્રતિબિંબ થતા. જો આ શૈલી ભાવાર્થ કરતા લીધી, જે આપણે લીધી ને એ શૈલી ભાવાર્થ કરતા લીધી છે, ચોખ્ખી ભાવાર્થ કરતા ચોખ્ખી લીધી, સ્પષ્ટ, સાવ સ્પષ્ટ. અહીંયા સ્વચ્છતા છે, અહીંયા જ્ઞાન છે, ઉજ્ઞેય છે. ઉજ્ઞેય જ્ઞાનમાં પ્રતિભાસે છે, પ્રતિભાસે છે તે વખતે ભૂલી જાય છે. હું જ્ઞાનને આ પ્રતિભાસે છે તે જ્ઞેય, એમ જ્ઞેય અને જ્ઞાન પણ એ નભાસતા અને એને નિમિત્ત બનાવીને નૈમિત ભાવે પ્રમી જાય, અજ્ઞાન રૂપે પ્રમે છે. એ ભાવ મારો છે. હા, અરીસામાં મોર દેખાય તો જાણે અરીસામાં મોર આવી ગયો. સ્ફટિકમણી જે છે સ્વચ્છ, એમાં ફૂલની લતા પ્રતિભાસે છે, તો સ્ફટિકમણી રાતી થતી નથી, એ તો સ્વચ્છ છે. છતાં અપરીક્ષક હોય એને એ કાચ લાગે છે, પરીક્ષકને એ સ્ફટિકમણી લાગે, કેમથી લાગે છે? એમ એમ જ્ઞાનની પર્યાયમાં સ્વચ્છતામાં એ ભાસે છે, જ્ઞેયો ભાસે છે, નિમિત્ત નહીં, જ્ઞેયો ભાસે છે. એ જ્ઞેય અને જ્ઞાન બે ભિન્ન ભિન્ન છે. ભાવાર્થમાં બહુ ચોખ્ખું છે એકદમ, કારણ કે જ્ઞાનની સ્વચ્છતાને લીધે રાગ દ્વેષ આદિનો સ્વાદ શીત ઉષ્ણપણાની માફક જ્ઞાનમાં પ્રતિબિંબ થતા જ્ઞાનમાં જણાય છે. જ્ઞાનમાં આવતો નથી રાગ દુઃખ, જ્ઞાનમાં આવતું નથી. જ્ઞાન જળ થઈ જાય તો દુઃખ નહીં ના જાણી શકે. જુદો હોય તો જ જ્ઞેય કહેવાય ને અજ્ઞાન કહેવાય. પ્રતિબિંબ થતા જાણે કે જ્ઞાન જ રાજ્ય થઈ ગયું હોય. પ્રતિબિંબ દેખાય છે જ્યાં, બિંબ અને પ્રતિબિંબ, બિંબ જુદું છે અને પ્રતિબિંબ એનો આકાર અહીંયા એમ દેખાતા રાજ્ય થઈ ગયું હોય એવું અજ્ઞાનીને ભાસે છે. વિદ્યાભાસ છે, ભ્રમણા છે એની. હું રાગી છું, ભ્રમણા છે, હું જ્ઞાયક છું, એ વાત સાચી છે. તેથી તે એમ માને છે કે અજ્ઞાની હું રાગી છું, હું દ્વેષી છું, હું ક્રોધી છું, હું માની છું ઇત્યાદિ. આ રીતે અજ્ઞાની જીવ રાગ દ્વેષ આદિનો કરતા થાય છે. અજ્ઞાન હું કરે છે કારણ વગર, મફતનો દુઃખી થાય છે. એ તો જ્ઞાનમય આત્મા, બધાના જ્ઞાનમાં આત્મા જણાય છે. જ્ઞાન તો એવું પ્રગટ થાય છે કે આત્મા એમાં જણાય છે, અને એનામાં સ્વપર પ્રકાશક શક્તિ હોવાથી પર પણ એમાં જણાય છે. સ્વય જણાને પર જણાય, સ્વને ભૂલી જાય ને પરને પોતાનો માને. બસ જે જણાય પર, દેહ જણાય તો દેહ મારો, પુત્ર જણાય તો પુત્ર મારો, મોટર જણાય તો મોટર મારી, એની થાતી તો નથી. પર દ્રવ્ય પર ભાવ પોતાના થાય તો નહીં, માને કલ્પના કરે, દુઃખી થાય છે અજ્ઞાનમાં. બસ જયારે સુખી થવું હોય ત્યારે ભેદ જ્ઞાન કરવું નહીં.
આવી રીતે કલ્પના કરે દુઃખી થાય છે.
કલ્પના, સુખની કલ્પના, પરમાં ક્યાં સુખ છે?
સુખી થવા માટે કલ્પના કરે છે.
હા, આ જો સુખ નથી, સુખ તો અહીંયા છે. સુખ જ્યાં હોય ત્યાં થી લેવું.
જૂઠી કલ્પનામાં સંસાર ઉભો કરતી તો લાંબો કાળ હોય. સરસ ખુલાસો
છે.
ભરોસો નિર્ણય માટે તો આ બધા
એક પ્રદેશ ભેદની વાત બેસતી નથી ગણાને, અને એક પર્યાયનો કરતા પર્યાય સટકારથી થાય છે એ બેસતો. ત્રીજો
સટકાર તો એ પણ એક જ સમયમાં છે. સટકાર જ છે એ એક જ સમયમાં છે એટલે નથી બેસતા જીવોને.
એ તો એક સમયમાં છે.
જે પર્યાયના સટકારકો છે કરતા પર્યાયનો કરતા પર્યાય, પર્યાયનો કાર્ય પર્યાય આપણે કહીએ છીએ, પણ જે સટકારકો છે એ સટકારકો જે પરિણમન કરે છે એક સમયમાં જ પરિણમન કરે છે.
પર્યાયનું પરિણમન એક સમયમાં,
એક સમયમાં છે. તો એના જે સટકારકો જે આપણે કહીએ છીએ કે જે છ ગુણમાં ભાવ આપણે લીધા છે, કરતા કર્મ કરણ અભિકરણ સંપ્રદાન,
એ નિષ્ક્રિય છે.
એ નિષ્ક્રિય છે,
ગુણ છે,
ગુણ નિષ્ક્રિય છે
અને પર્યાય
પરિણામ
સક્રિય છે. હા,
અને એ જ પર્યાયમાં કરતા રૂપે છે.
હા,
પોતે પર્યાય
પર્યાય કરતા પર્યાય
પર્યાય.
હા, દ્રવ્ય નહીં,
દ્રવ્ય નહીં. હા, તો દ્રવ્ય
ગુણે નહીં,
ગુણે નહીં, બરાબર.
હા,
એટલે પર્યાય
સત.
હા, સત છે. તો એટલે કે જે સટકારકો જે પર્યાયના છે
એ સત્કાર તો એક સમયમાં થઈ રહ્યા છે, પણ એક સમયમાં તેનો બે કસર નથી થઈ શકતો, એટલે પેલા જે જીવોને અઘરું પડતું હોય એ સરકાર પરથી ફરિયાદ થઈ રહી છે.
તમને અઘરું પડે કે સહેલું, બીજાનું આપણે નથી, આપણે આપણું કામ કરો.
એના ઉપર થોડું એક્સપ્લેન કરો સરકાર ઉપર.
ભાઈ, એક સમયમાં છ કારક, એક સમય,
એક સમય,
બે સમય ન હોય, પેલે સમય કરતા ને બીજા સમય કરો એમ ન હોય. કારણ કે એ પર્યાયના ષટકારક પણ અભેદ છે, એમ અનંત ગુણથી આત્મા અભેદ છે, એમ એના ષટકારકથી એક સમયમાં એક પર્યાયમાં અભેદ છે. એ છ એ ધર્મો અભેદ છે, એ છ ધર્મ છે, એને ધારી રાખે ધર્મી, એ પર્યાય ધર્મી છે, એ છ ધર્મને ધારી રાખે છે, માટે પર્યાયને ધર્મી કહીએ અને છ ને ધર્મ કહીએ. પણ સમય એક છે, કરતા ધર્મ પર્યાયનો, કર્મ ધર્મ પર્યાયનો, કરણ પ્રદાન અપાદાન અધિકરણ, છ પ્રકારના કાર્યની ઉત્પત્તિમાં નિયમરૂપ કાર્ય હોય એને કારક કહેવાય. અને નિયમરૂપ કાર્ય કારણ તો પર્યાયમાં જ હોય, કેમ કે દ્રવ્યની સત્તા હોવા છતાં સમયતત્વ કેમ થતું નથી? જો આત્મા કરતા હોય તો, આત્મા કરતા નથી, હા સમ્યક દર્શન થાય ત્યારે ઉપચારથી આત્માને કરતા ઉપચારથી કહેવાય, ખરેખર કરતા નથી તો અકર્તા છે. માટે છ કારક પણ એક સમયમાં હોવા છતાં પણ એ ધર્મો એક સમયમાં હોય, અનંત ગુણ પણ એક સમયમાં છે,
પરિણમન પણ એક સમયમાં,
પરિણમન પણ એક સમયમાં, છ કારક પણ એક સમયમાં, છ ધર્મ પણ એક સમયમાં, આગળ પાછળ ધર્મ ન હોય. નથી બેસતું પ્રદેશ ભેદ, આ પર્યાયનો કરતા પર્યાય નથી બેસતો, અને જ્ઞાન આત્માને નથી જાણતું એ નથી બેસતું. જ્ઞાન આત્માને જાણે છે,
પરને નથી જાણતું એ નથી બેસતું,
પરને નથી જાણતું એ બેસતો નથી, એમ ઘણા પ્રકારો છે. એ તો પોતે નિર્ણય કરે તો થાય.
વિચારનો મારે સૂક્ષ્મ છે, સૂક્ષ્મ વિચાર જો રહેશે તો કામ થાય.
પોતાથી બેસે બેસાડું જ, અને ગુરુદેવ બધું 11 ભાગમાં કહી ગયા છે. કેટલી વાત આપણે કરીએ એટલી બધી વાત ગુરુદેવ ખુલાસો કરી દે છે. જ્ઞાનની પર્યાય જણાય છે, અમે પર જણાતી જ નથી, એમ તો ઠીક ઠેકાણે એના વ્યાખ્યાનમાં આવશે, પણ વાંચો ને એમ આવતો હશે.
છઠ્ઠી ગાથામાં એ જ આવે છે,
એ જ આવે છે. પર્યાયનો કરતા પર્યાય છે તો ઘણી જગ્યાએ આવે, દરવે પર્યાયને કરે તો પર્યાય સત્ર નહીં, અને દ્રવ્ય અકર્તા છે કરતા બની જાય, બેસત તો ખૂન થાય, ઘણા ન્યાયો છે. જૈન દર્શન ન્યાયપૂર્ણ છે, બુદ્ધિગમ્ય છે, બુદ્ધિગમ્ય થઈને પછી આત્મગમ્ય થાય.
ગુરુદેવ કે છે 2-4 કલાક સ્વાધ્યાય કરે તો ખૂન તો બંધાય, પણ કે ઘણી વાર અફસોસ કરે છે કે વાણિયાની બુદ્ધિ ખોડી જેવી થઈ ગઈ, એટલે થોડું સાંભળી ને અહીંથી સાંભળી ને કાઢી નાખે અને અનુભવ કરવો ક્યાંથી થાય,
એની પાછળ પડે તો થાય. પોતાની સાથે આવવાનું છે એના માટે ટાઈમ નહીં, અને પોતાની સાથે નથી આવતું એમાં ટાઈમ, અને નોકરી કરતા કે વેપારમાં કઈ છૂટી હોય તો 4-5 કલાક ટીવીમાં વાંચે, પણ શાસ્ત્ર ન વાંચે. બોલો, એને આત્મા ગણિત ક્યાંથી મળે? કોઈ કે ટાઈમ મળતો નથી તો બરાબર છે, પણ જયારે રજા હોય ત્યારે તને શું ટીવી, જયારે શાસ્ત્ર સ્વાધ્યાય કે વાંચન ચિંતન મનન કઈ નહીં. રૂચિ નથી, ઉપર ઉપરની રૂચિ છે, અંદરની લગ્ન લાગવી નથી. છોકરાઓ ટીવી જોયા કરે, બોલો હવે શું કરવું? આ ટીવી કોમ બધા છોકરાઓ ઉંમરના, મોટી ઉંમરના, નાની ઉંમરના બધું જોયા કરે, ટાઈમ વેસ્ટ, પછી કે ટાઈમ મળતો નથી, પણ માં ટાઈમ મળે છે તને, કે હા અહીંયા તો ટાઈમ મળે.
રસ છે,
રસ છે, રસ છે, રૂચિ છે, રૂચિ એનું એવેરી, જ્યાં રૂચિ છે ત્યાં એની ગતિ જાય છે, મતી દુઃખી થાય છે.
આજે પૂછો ભાઈ ને, નિહાલભાઈ સોગાનીજી એક અવતારેથી પૂછો એમના વિશે, કે ક્યારે ગુરુદેવને મહિના કેટલો ટાઈમ સાંભળ્યું હું કહ્યું
એક વ્યાખ્યાનના કામ સુગાજી જ્ઞાનબીન ને રાગબીન ગૂગલના પરિણામ એની સ્વચ્છતામાં જણાય છે કેવું ભાવાર્થ કરે છે જ્ઞેય જણાય છે એ જ્ઞેયને ને જ્ઞેય બનાવતા નિમિત્ત બનાવે છે નામ તો એનું જ્ઞેય પણ બે પ્રકાર છે આત્માને આશ્રમનો ભેદ જ્ઞાનનો અને આશ્રમની ઉત્પત્તિ કેમ થઈ એની આ ગાથા છે અજ્ઞાન કેમ જ્ઞાનનું અજ્ઞાન કેમ કર્યું થાય છે તો જ્ઞાન બધા જીવમાં ઉપયોગ લક્ષણ જ્ઞાન થાય
આશ્રમની ઉત્પત્તિ કેમ થઈ
કારણ બતાવી
અમુક જગ્યાએ આવે છે કે જીવ છે નવ તત્વોથી ભિન્ન છે તો એ કઈ દ્રષ્ટિ
પર્યાયો છે ને નવ તત્વ પર્યાયરૂપ છે પર્યાયરૂપ છે જીવ પેલો છે ને એ પણ દસ પ્રકારના પ્રાણથી જીવ જીવે છે એટલે એ જીવ જે છે એ પર્યાયરૂપ જીવ છે અને અજીવનો જે વિકલ્પ એનું નામ અજીવ છે અને આશ્રવ સંવર નિરાબંધ બધા પરિણામ છે અને પરિણામ છે નાશવાન છે બીજું શું છે કે પરિણામ સાપેક્ષ છે સ્વભાવ નિરપેક્ષ છે જે સાપેક્ષ હોય ને એ સત્ય ન હોય અસત્ય છે વ્યવહાર થઈ ગયો વ્યવહાર અભૂતાર છે એ માથું બધી કરવાયું નથી જાણવાયું છે નવતો તો છે પણ એમાં મારું અસ્તિત્વ નથી બીજું તમને કહું એક સરસ વાત કે પુંજ પાપ આશ્રવ સંવર જરા બંધન મોક્ષ એમાં ક્યાંય એને જીવ નામ લખ્યું નથી મારા વાંચવા નથી આવ્યું મોક્ષ લખ્યું છે પણ એ જીવ છે એમ નથી લખ્યું કે એ નામ જ જુદું છે નામ જુદું છે તો ભાવ એનો જુદો છે કર્મના અભાવની અપેક્ષાથી ઉત્પન્ન થાય છે માટે એને કર્મ કરત ગયો મોક્ષની પર્યાય આ સાપેક્ષ છે ભગવાન આત્મા નિરપેક્ષ છે આ એને કર્મનો સદભાવ કે અભાવ કાંઈ લાગુ પડતો નથી અનાદિ અનંત શુદ્ધ છે
એટલે નવતત્વમાં જેટલો જીવ લીધો છે એ તો દસ પાંચ રૂપી જીવ છે
જે જીવ પેલો જીવ છે જે પેલા જીવ લેખો ને પેલા જીવ એ પેલો જીવ છે એ પ્રમાણ જ્ઞાનનો જીવ છે એ જીવ છે એ પારિણામિક ભાવે છે એ જીવત્વ ભવ્યત્વ અને અભવ્યત્વ એવી ત્રણ પ્રકારના પારિણામિક રૂપ છે પેલો નંબરનો જીવ છે સમજાણું એમાં ભવ્યત્વ અને અભવ્યત્વ એ તો અપેક્ષિત ધર્મો છે અને જે પેલો જીવ છે પ્રમાણ જ્ઞાનનો વિષય એમાં શુદ્ધ જીવત્વ અને અશુદ્ધ જીવત્વ પર્યાચિકનો પારિણામિક દસ પ્રકારના પ્રાણથી જીવ જીવે એ પણ એમાં જ છે જીવમાં જીવ છે જીવમાં જીવ શોધો તમે જીવમાં જીવ રહેલો છે એ પારિણામિકના ત્રણ ભેદ જીવત્વ ભવ્યત્વ અને અભવ્યત્વ હવે ભવ્યત્વ અને અભવ્યત્વ અપેક્ષિત ધર્મ છે એટલે એ જવા દો હવે એક જીવત્વ શબ્દ દો એ જીવત્વના બે ભેદ એક શુદ્ધ જીવત્વ અને એક અશુદ્ધ જીવત્વ શુદ્ધ જીવત્વ ઉપાધિ છે અશુદ્ધ જીવત્વ એટલે દસ પ્રકારના પ્રાણથી જીવ જીવે છે એનો તો નાશ થાય છે માટે ખરો જીવ નથી એ વ્યવહાર જીવ છે નિશ્ચય જીવ છે વ્યવહાર જીવ હે છે નિશ્ચય જીવ ઉપાધિ જીવમાં જીવનું ભેદ જ્ઞાન છે જીવથી જીવ જુદો છે જીવથી
જુદો છે
જેવી રીતે મોક્ષ માર્ગ પ્રકાશ કરતા એ કહ્યું કે મોક્ષ માર્ગ તો એક જ પ્રકારનો છે પણ એનું નિરૂપણ બે પ્રકારનું એક નિશ્ચય ને એક વ્યવહાર એક જીવ તો એક જ પ્રકારનો પણ એનું નિરૂપણ બે પ્રકારનું એક નિશ્ચય જીવ ને એક વ્યવહાર જીવ હે છે નિશ્ચય જીવ ઉપાધિ છે તો સંવર પ્રગટ થઈ જાય
જીવ
સે જીવ કા ભેદ જ્ઞાન મળે જ્ઞાન સે જ્ઞાન કે ભેદ જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન જુદું ને અતિ ઇન્દ્રિય જ્ઞાન જુદું છે જીવમાં જીવ છુપાયેલો છે. બોલો, વ્યવહાર જીવની અંદર મધ્યમાં શુદ્ધ નિશ્ચય જીવ રહેલો, શુદ્ધાત્મા
રહેલો છે તો પણ ભિન્ન છે.
હે,
રહેલો છે તો પણ ભિન્ન છે.
ભિન્ન છે,
સર્વદા રહી છે.
હા, રહી છે, એક નથી તમે. પાંચ ઇન્દ્રિય જ્ઞાન નો ઉગાડ છે, શ્વાસોશ્વાસ ચાલ્યું છે, એ કઈ જીવ છે? એનો તો અભાવ થઈ જાય. ચિત્ત પરમાત્માના 10 પ્રાણ તો છે નહીં, તો શુદ્ધાત્માનો તો અભાવ થતો નથી. તો જેનો અભાવ ન થાય, નાશ ન થાય તે હું, અને નાશ થાય તે હું નહીં.
જીવમાં જીવ છુપાયેલો છે.
એ યાદ કરીએ તો લખી લેજો, આ જીવ છે ને એમાં પારિણામિક ભાવના ત્રણ ભેદ છે, જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ. જીવના બે ભેદ, શુદ્ધ જીવત્વ અને અશુદ્ધ જીવત્વ. શુદ્ધ જીવત્વ ચેતના પ્રાણથી જીવ જીવે છે, જ્ઞાન દર્શનમય એ ત્રિકાળી શુદ્ધાત્મા, એ શુદ્ધ જીવત્વ છે. અને 10 પ્રકારના પ્રાણ છે, ઇન્દ્રિય પ્રાણ, મનબળ, વચનબળ ને કાયબળ, શ્વાસોશ્વાસ ને આયુ, એમ સંઘની 25 ઇન્દ્રિયને 10 પ્રાણ હોય, એને પણ જીવ કહેવાય, પણ એ નાશવાન છે. એમ એટલે એ છે, ઉપાદય નથી, પર્યાયથી ભિન્ન આત્મા ઉપાદય છે. માટે નવ તત્વ એ કહે, નવ તત્વમાં જે શુદ્ધાત્મા છે એ નથી, એ ઉપાધિ છે, પણ એ પર્યાયના ધર્મો છે. નવે છે એ પર્યાયના ધર્મો છે. નાશવાન છે, સાપેક્ષ છે, કર્મના સદભાવ અને અભાવની અપેક્ષા આપે છે, અનિત્ય છે. શુદ્ધાત્મા તો નિત્ય છે. વળી બીજો એક ન્યાય છે કે કોઈ પણ પર્યાય તમે લ્યો તો પર્યાય આત્મા કેમ નથી? કે એક સમયની પર્યાયમાં અનંત ગુણ છે, બતાવો મને. તો અનંત ગુણ જેમાં રહેલા હોય તે જીવદ્રવ્ય કહેવાય. મોક્ષની પર્યાયમાં પણ અનંત ગુણ નથી. બહુ ન્યાય, જૈન દર્શન. રાગ કેમ જીવ નથી? કે એમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ એવા અનંત ગુણો છે એ પર્યાયમાં. મોક્ષની પર્યાયમાં નથી તો રાગની પર્યાયમાં કેમ થયો? એ તો જીવમાં ગુણો ભરેલા છે, એ ગુણી તે હું છું. પ્રગટ છે તે હું, પ્રગટ થાય તે મને પરદેવે છે. આવું ભેદના વારંવાર કરવું જોઈએ. ખરેખર તો રાગથી આત્મા જુદો છે, એટલો ખ્યાલ આવે તો પણ અનુભવ થઈ શકે. આટલું બધું ન વિચાર્યું હોય બહેનોએ તો પણ રાગથી મારો આત્મા